મામા તું મોડી નથી આવી, ટાઈમે આવી છું. માં તું જો મારા ઉપર રાજી થઈ હોવ તો હું તારી પાસે એટલો વર માગું છું. માં હું તારી પાસે એટલો વર માગું છું, વહેલા વહેલા મને ભગવાન મળે. ભદ્રકાલી દેવીએ તથાસ્તુ કીધું છે, જાઓ મારો તને વર છે, તમે વહેલા વહેલા ભગવાન મળશે. ભક્તજનો એક વાત બહુ સ્પષ્ટ સમજો, દેવ અને દેવી એ આલોકના સુખને આપી શકે છે, મુક્તિને કદી આપી નથી શકતા. આગળ ભાગવતજીનો દશમ સ્કંદ પણ બોલશે, જેને મુક્તિ જોતી હોય, મોક્ષ જોતો હોય, એને ભગવાનનું શરણ ફરજિયાત સ્વીકારવું જ રહે. ભગવાન આલોક અને પરલોક બંને સુખ આપી શકે છે, દેવ અને દેવી કેવળ આલોકના સુખ આપી શકે છે, પારલોકિક સુખ આપવાની શક્તિ એની પાસે નથી. દેવીની ઉપાસના પણ શુદ્ધ ભાવનાથી જો થતી હશે ભગવાન મેળવવા માટે, તો દેવી પ્રગટ થઈ મુમુક્ષનો હાથ ભગવાનના હાથમાં સોંપશે, પણ પોતે તો મુક્તિ નહીં આપી શકે. સત્સંગની પ્રસિદ્ધ કથા, દેવીવાળા ભગ્નીરામ બંગાળ દેશમાં જન્મ થયેલો, ભગવાન ભેટવા માટે પોતાના માતા પિતાને એક ને એક દીકરા હોવા છતાં સંસારનો ત્યાગ કર્યો. મનમાં હતું મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે, પણ કાશી આવતા એક વિદ્વાન પુરુષનો ભેટો થયો, એની ઉપાસના કરતા એની સાથે રહેતા શારદા દેવી પ્રસન્ન થયા છે. શારદા દેવીને કીધું છે, હે માં મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. શારદા દેવી કીધું છે, જરૂર તને ભગવાનના દર્શન થશે, પણ હજુ સાધના કરવી પડશે. પણ ત્યારબાદ એને મેલી વિદ્યાના સાધનારનો યોગ થઈ ગયો અને દેવીવાળા મગ્નિરામ અધર્મને માર્ગે વળી ગયા, ધર્મને માર્ગે મેલી વિદ્યાને સાધ્ય કરી અને પછી એવા કુકર્મ કરે, રાજાની પાસે જઈને ધન માગે, ન આપે તો ચકલી બનાવી દે, રાજ આખું સળગાવી દે, આવા અધર્મને માર્ગે ચડી ગયા. એમાં કોઈ કે એમ કીધું કે તમે અમને હરાવો છો, અમને પરેશાન કરો છો, એના કરતા સ્વામિનારાયણની પાસે જાઓ ને. એકવાર એને પરાજિત કરો પછી અમારી પાસેથી જોઈએ એટલું ધન લઈ જાયજો. અને એ દેવીવાળા મગ્નિરામ ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા છે. ભગવાન શ્રીહરિની પાસે આવીને કીધું છે, અમને 10,000 રૂપિયા આપો અને પાકા સીધા અપાવો. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, અમે રૂપિયા કોઈને આપતા નથી અને સીધા પાકા નથી આપતા, કાચા આપીએ છીએ, જોઈ તો ખીચડીનું સીધું છે, કાચું લઈ જાઓ. દેવીવાળા મગ્નિરામ બોલ્યા, સ્વામિનારાયણ જરાક વિચારીને બોલજો, મારી સામે તત કરવાથી ફાયદો નહીં થાય, તમે જેવા તો કંઈક ને મેં ઢાળ્યા છે, માટે મારી વાત માનો, તમે તમામ મારા શિષ્ય બની જાઓ અને પાકા સીધા અપાવો. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, મગ્નિરામ તમે આજ ભૂલા પડ્યા છો, ભૂલા. મગ્નિરામ બોલ્યા છે, તમારી સામર્થ્ય જોઈ લો, બોલતા અનેક વિધ રીતે મેલી વિદ્યાના પ્રયોગ કર્યા છે, પણ ભગવાન સ્વામિનારાયણની પાસે કશું જયારે ઉપજ્યું નથી. ક્રોધાયમાન બનેલો, ધુઆં પુવા થતો મગ્નિરામ પોતાને ઉતારે ગયો છે. રાત્રે શારદા દેવીને આરાધના કરી શારદા દેવી પ્રગટ થયા છે. બોલો મગ્નિરામ, શું કામ છે? મગ્નિરામે કીધું, દેવી આ સુધી સાગરને તરતો તરતો આવું છું, અનેક મઠધારીઓને મેં ઝુકાવી દીધા, અનેક રાજીઓને મેં ઝુકાવ્યા છે, અનેક વિદ્વાનોને મેં ઝુકાવ્યા છે, અનેકને ઝુકાવતો ઝુકાવતો આવ્યો છું, સાગરના સાગર તરી ગયો, આ સ્વામિનારાયણ જેવા ખાબોચિયા હું ડૂબી રહ્યો છું. સ્વામિનારાયણ ભર સભામાં મારું અપમાન કર્યું, માટે મને એવી શક્તિ આપો એ ખાબોશ્યાને તરી જાઓ અને તમામ મારા શિષ્ય બની જાય. ત્યારે શારદા દેવી હસવા લાગ્યા છે, હસતા હસતા કહે છે, મગ્નિરામ અત્યાર સુધી તમે જેટલા તેર્યા એ બધા ખાબોશ્યા હતા, સાગર તો હવે આવ્યો, આજ સુધીના બધા ખાબોશ્યા હતા, સાગર તો વહી સહજાનંદ હે. શારદા દેવી અદભુત વાત કરી, મગ્નિરામ યાદ કરો વર્ષો પહેલાનો ઇતિહાસ, તમે શા માટે સંસારનો ત્યાગ કર્યો હતો? જે દાડે તમે સંસારનો ત્યાગ કર્યો તે દાડે તમારો શું સંકલ્પ હતો? તમે નિર્ધાર કરી નીકળ્યા હતા મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે, અને તમે કયા રવાડે ચડી ગયા? મગ્નિરામ તમે મારી પાસે પણ એવું જ માગ્યું હતું, મને પ્રગટ ભગવાનનો મેલાપ કરાવજો, અરે મારી ઉપાસના કરનાર પેલા ભૂદેવે પોતાની તમામ સંપત્તિ તમને આપવા માટે કીધું હતું, પોતાની કન્યા પ્રણાવવાનો વાદો કર્યો હતો, તેમ છતાં એનો તમે ત્યાગ કર્યો હતો, અને આજ તમે કયા માર્ગે વળ્યા? અગ્નિરામ સાંભળો, જેને માટે તમે સંસાર છોડ્યો છે, જે ભગવાનના દર્શન માટે તમે સંસારનો ત્યાગ કર્યો છે, એ જ ભગવાન પોતે આ સહજાનંદ સ્વામી છે, જે આ સ્વામિનારાયણ. અગ્નિરામ એને શરણે થાવ, એ સાક્ષાત પરમેશ્વર છે. અને પછી અગ્નિરામ દોડતા દોડતા ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા છે. ભગવાન શ્રીહરિની વિનંતી કરી, મહારાજ મને તમારે શરણે લો. ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને હામે જોયું, સ્વામી કેમ કરશું અને શરણે લેશું? મુક્તાનંદ સ્વામી કે મહારાજ એને શરણે લઈએ, પરંતુ પરોક્ષ મેં એને બહુ માન મળ્યું છે, અનેક મઠધારીઓને અનેક ભેખધારીઓને ચુકાવ્યા છે, માટે એના હૃદયમાં અહમ બહુ છે. મહારાજનો અહંકાર ઓગળે ને તો એને એને આ સત્સંગમાં લઈએ. ભગવાન શ્રીહરિએ કીધું, એના માટે શું કરવું જોઈએ? સ્વામી કે મહારાજ એને કહો, એ માથાની જટ્ટા ઉતારે અને સંતોને હરિભક્તો ઘેલે સ્નાન કરવા જતા જે રસ્તે ચાલે ત્યાં નાખે, અને પછી આ સંતોને હરિભક્તોના જે જૂતા પડ્યા છે એને ગાહડો વાળીને માથા પર લઈ અને સાત પ્રદક્ષિણા ફરે, પછી તમને દંડવટ કરે તો મહારાજાને લ્યો સત્સંગમાં. મુક્તાનંદ સ્વામી કીધું, મગ્નિરામ આ શરત છે, બોલો મંજૂર થશે? ભગવાન શ્રીહરિને આગળ મગ્નિરામે કીધું છે, તમે મને પ્રગટ ભગવાન મળ્યા છો માટે બધી શરત મંજૂર છે. કલ્યાણનો ખપ જાગે ત્યારે મુમુક્ષ શું ન કરે, કહો શું ન કરે? એકવાર ખપ જાગવો જોઈએ. ખપ નથી જાગ્યો ત્યાં સુધી સાધન કઠણ પડશે. જે દાડે ખપ જાગશે તે દાડે જેમાં તાન જાગશે, જેમાં ખપ જાગશે, એ કાર્ય અતિ સરળ થઈ જશે. દુનિયાનું કોઈ એવું કઠિન કાર્ય નથી જેને ખપ જાગ્યો હોય એનાથી અશક્ય બની શકે. ખપ જાગવો પડે. મગ્નિરામને ખપ જાગ્યો છે, માથાની જટા ઉતરાવી રસ્તામાં નખાવી છે, અને પેલા બધા જૂતાનો ગાહડો વાળી સાત પ્રદક્ષિણા ફરીને ભગવાન સ્વામિનારાયણને દંડવટ કર્યા છે. અને પછી ભગવાન સ્વામિનારાયણ શરણે લઈ અને ભગવાન સ્વામિનારાયણને મારવા માટે જે આવ્યો હતો એ મગ્નિરામ, અને ભગવાન સ્વામિનારાયણ ભાગવતી દીક્ષા આપે છે, સંત બનાવ્યા, અદ્વૈતાનંદ સ્વામી નામ પાડ્યું છે. અને સાધુ થઈ ગયા પછી પણ સંતોને એવું જ કહેતા, દેવી વાળા અદ્વૈતાનંદ સ્વામી, દેવી વાળા અદ્વૈતાનંદ સ્વામી નામ હતું. ખપ જ્યારે જાગે મુમુક્ષન ત્યારે શું ન થાય, ખપ જાગવો પડે. બસ એક વાત બહુ સ્પષ્ટ સમજવાની રહેશે કે જેને ભગવાન જ જોતા હોય એને ભગવાનને શરણે થવું જ પડે. દેવી આ તો દેવી આ લોકના સુખને આપી શકે, પરંતુ મોક્ષ પદ ના આપી શકે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત ભરતજીને કીધું છે, મારા આશીર્વાદ છે, ભરત તમને ભગવાન મળશે. ભરતજી ત્યાંથી ચાલતા થયા છે, અવધૂત સ્થિતિમાં અલમસ્ત પુરુષ, અખંડ પરમાત્માનું સ્મરણ કરતા કરતા ત્યાંથી આગળ વધ્યા છે. આગળ વધતા વધતા પરમાત્માના સ્વરૂપમાં અલમસ્ત બનેલા ભરત જ્યારે જઈ રહ્યા છે ત્યારે રસ્તામાં એક ઘટના ઘટી. સિંધુ સોવિયત દેશનો રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન લેવા જતો હોય, ચાર ભોય લોકોએ પાલખી ઉપાડે છે, પણ રસ્તામાં એક ભોયર બીમાર પડ્યો. પેલા ત્રણને કીધું, નવો એક ગોતતાઓ, ગોતવા નીકળે ને એમાં ભરત હાથમાં આવ્યા. ભરતને ઉપાડ્યા. ભરતને કે કઈ બાજુ? કે રાજાની પાલખી ઉપાડવાની છે. ભરતજી કે ભલે પાલખી ઉપાડશું, અત્યાર સુધી ઉપડાવીશ બહુ, હવે ઉપાડશું. અજનાબખંડ દેશનો ધણી હતો ત્યારે દુનિયા ઉપાડતી, હું ઉપાડીશ. આ કથા એ બતાવે છે જગતમાં કદી અહમ ભાવ નહીં લાવો, ક્યારે કોનો કયો સમય હશે. એક દાડો જેને ત્યાં આપણે સર્વિસ કરતા હશું, જે શેઠ ને ત્યાં સમય એવો પણ આવે, શેઠ નોકર બની જાય, નોકર શેઠ બની જાય, ઘટના ઘટી શકે. ભરતજી મનમાં વિચાર કર્યો, પાલખી તો બહુ ઉપડાવી છે, આજ ઉપાડું. ભરતજીએ પાલખી ઉપાડી છે, પણ મનમાં સતત અનુસંધાન છે. આ વખતે રખે ને એવી કોઈ ભૂલ ન થઈ જાય, ફરીવાર જન્મ લેવો પડે, મારા મોક્ષમાં ફેર પડી જાય, ભૂલ ન થઈ જાય. આવો સતત અનુસંધાન રાખી ભરત ધીમે ધીમે કરતા આગળ વધે. કીડી મકોડી પણ પગ નીચે આવી ન જાય, છરદાઈ ન જાય, મરી ન જાય એનું અનુસંધાન રાખે. એમ નીચે દ્રષ્ટિ રાખીને ભરત ચાલતા હોય, એમાં ઘટના એવી ઘટે, કોઈ કીડી મકોડે આવે ને તો ભરતજી ઠેકડો મારે. ઠેકડો મારે એટલે પાલખીની અંદર રહેલો ઘંટ પહેલા રઘુગણના માથામાં ભટકાય. રઘુગણના માથામાં ભટકાણો અનભાઈ રાજા એકદમ ખીજાણો, બાર ડોકિયું કરીને કહે છે, એ ભયર લોકો ભાન નથી, જરા વ્યવસ્થિત ચાલો, આ ઘંટ માથામાં વાગે છે. પેલા ભણેર લોકો કહે છે, અમે તો વ્યવસ્થિત ચાલીએ છીએ, પણ આ નવો આવ્યો છે ને એ ઠેકડે ચડ્યો છે, કે એ ઠેકડા મારે છે એટલે તમને ઘંટ માથામાં વાગે છે. ભરતજીની સામે જોયું રહુગણે, ભરતજીનું શરીર થોડું સ્થૂળ હતું, જાડું હતું, એટલે ભરતજીની મશ્કરી કરતા રહુગણ એવું બોલ્યો, હે મુરાખ, તું પાતળો ડૂબો છે એટલે ચાલતા તને કઠણ પડતું છે, નહીં તું ચાલી નહીં શકતા હોય. ભરતજીનો અપમાન કર્યો છે, પણ ભરત એક શબ્દ નહીં બોલ્યા. વળી થોડી પાલખી જે આગળ વધી, વળી કઈ કીડી મકોડે આવી, ભરજીએ ફરીવાર ઠેકડો માર્યો, ફરીવાર ઘંટ માથામાં વાગ્યો અને રહુગણને પીતો ગયો. ભાઈ એકદમ બાર ડોક્યું કરીને કહે છે, મુરા ખબર નહીં પડતી ચાલવાની તને, હું કહું છું તને નથી સંભળાતું, જીવતો છતાં મરેલા જેવો લાગે છે. ભરજી તેમ છતાંય કશું ન બોલ્યા, વળી આમ ધીમે કરીને ચાલ્યા. થોડા જ્યાં ચાલ્યા, ત્રીજી વાર કઈક જીવાત આવી અને ભરજીએ ઠેકડો માર્યો, રહુગણના માથામાં બરાબર ઘંટ વાગ્યો અને હવે રહુગણથી ન રહેવાનું. રહુગણ બોલ્યો છે, મૂરખના સરદાર, તને બબ્બે વાર કીધું તો નથી સાંભળતો, તું મને ઓળખે છે, હું કોણ છું? હું રહુગણ, સિંધુ દેશનો રાજા, સિંધુ સૌર્ય દેશનો રાજા રહુગણ છું. મને વારંવાર આ ઘંટ વાગી રહ્યો છે અને તેમ છતાંય તું મારી વાત માનતો નથી, સાંભળું તને દંડ દઈશ, હું તને માર મારીશ. અને ત્રીજી વાર જયારે રહુગણ આમ બોલ્યો ત્યારે ભરતજીના મનમાં એમ થયું, હવે મારે આને બે શબ્દ કહેવા જોઈએ, આ મારો અપમાન કરે છે, એની સાથે મને કોઈ મતલબ નથી, પણ અહંકારી રાજા છે, આમને આમ અહંકાર યુક્ત જો મરી જશે ને તો મર્યા પછી જમપુરી માં જશે, અને એ જમપુરીમાં જાય એની સાથે મને વાંધો નથી, પણ આ જો જમપુરીમાં જશે તો પાછળથી લોકો એમ કહેશે કે જેની પાલખી ભરત જેવા પરમહંસે ઉપાડી હતી એ રાજાએ તે નરકમાં ગયો તો પરમહંસ નામને કલંક લાગશે, માટે મારે હવે આને બે શબ્દ કહેવા જોઈએ. આ વિચાર કરી અને ભરતજી બોલ્યા છે, રહુગણ તમે ક્યારના બોલ બોલ કરો છો? પહેલો પ્રથમ પ્રશ્ન તમે એવો કર્યો હતો, તો દુબળો પાતળો છે, ચાલી નથી શકતો, એમ કરીને તમે મારું અપમાન કર્યું હતું, તો પેલા પ્રશ્નનો ઉત્તર તમે સાંભળો રહુગણ. સ્થૌલ્યમ કારશમ વ્યાધયાદયશ્ચ ક્ષુત્રોડભયમ કલિરિચા જરાચ નિદ્રા રતિર્મન્યુરહમ મદશુચૌ દેહેન જાતસ્ય હિ મે ન સંતિ. હે રહુગણ, આ પાતળાપણું, જાડાપણું, દુબળાપણું, આધિ વ્યાધિ, ભોગ તરસ, ભય કલહ, ઈચ્છા, વૃદ્ધાપન, નિદ્રા, પ્રેમ, ક્રોધ, અભિમાન, શોક, આ સર્વ તું દેહના ધર્મ છે. રહુગણ હું તો આત્મા છું. રહુગણ એકદમ ચોક્યો, ઓહો, આ ફાટેલ તૂટેલ કપડાની અંદર કોઈ પરમહંસ હોય એમ લાગે છે. હજુ તો રહુગણ કઈ વિચાર કરે તે પહેલા ભરતજી બોલ્યા છે, રહુગણ તમારો બીજો પ્રશ્ન હતો, સાંભળો, તું તો જીવતા છતાં મુવા જેવો છે, એનો હું તમને ઉત્તર આપું. હે નરેશ, જીવાન મૃતત્વમ નિયમેન રાજન આદ્યંત વદ્ય વિકૃતસ્ય દ્રષ્ટમ સ્વસામ્ય ભાવો ધ્રુવિદ્ય યત્ર તરયુશ્ચ્યુતયોસૌ વિધિકૃત્ય યોગા. હે રહુગણ, તમે મને જીવ તો હોવા છતાંય મુવા જેવો કીધો છે, પણ હું તો તમને એમ કહું, જેટલા માયિક પદાર્થ છે બધા જીવતા છતાં મુવા જેવા જ છે. હું તો જીવતા છતાં મુવા જેવો છું, પરંતુ આ તમારી પાલખી પણ સુંદર દેખાતી હોવા છતાં એક દાડો નાશ પામશે, માટે એ પણ જીવતા છતાં મુવા જેવી છે, અને પાલખી ઉપાડનારા તમારા બધા જ ભયરો પણ જીવતા છતાં મુવા જેવા જ છે. અને હે સિંધુ સૌર્ય દેશના નરેશ રહુગણ, તું પણ જીવતા છતાં મુવા જેવો છો, એક દાડો તો તારી માથે પણ મૃત્યુની વાર્ય છે, તો તું શું મને જીવતા છતાં મુવા જેવો કહે છે? આ જીવવું અને મરવું એ તમામ તો દેહના ધર્મ છે, અને હું તો આત્મા છું. રફગણ, આત્મા કદી એ મરતો નથી, જો
આત્મા કદી મરતો નથી,
આત્મા કદી એ મરતો નથી, જો
આત્મા કદી મરતો નથી,
સદા શરીરે ફરતો નથી, જો
સદા શરીરે
સદા શરીરે ફરતો નથી, જો
સદા શરીરે
જ્ઞાની મુવાથી ડરતો નથી, જો
જ્ઞાની
હે રહોગા
ડરતો નથી, જો
જ્ઞાની મુવાથી ડરતો નથી, જો
જ્ઞાની
હર્ષ શોક કરતો નથી, જો
તે હર્ષ શોક કરતો નથી,
જો તે હર્ષ શોક કરતો નથી, જો
તે હર્ષ શોક નથી.
રહુગાણ, આત્મા કદી મરતો નથી, સદા શરીરે ફરતો નથી, આત્મા કદી મરતો નથી, એને એક શરીરમાં કદી રહેતો નથી. આ વાતને જ્ઞાની જાણે છે, માટે જ્ઞાની પુરુષ મૃત્યુથી કદી ડરતો નથી. તમે શું મને મૃત્યુના ડારા દઈ રહ્યા છો? આ દેહને હું મારું રૂપ જ જ્યાં માનતો નથી, ત્યાં તમારા ડારા મને શું કામ લાગશે? આગળ ફરજ અદભુત બોલ્યા છે, હે રહુગણ,
જે દેહને તો તૃણ તુલ્ય જાણે, તે મોતનો ત્રાસ ઉરે ન આણે,
જે દેહને તો તૃણ તુલ્ય જાણે,
દેહને તો તૃણ તુલ્ય જાણે, તે મોતનો ત્રાસ ઉરે ન આણે,
જે દેહને તો તૃણ તુલ્ય જાણે, તે મોતનો ત્રાસ ઉરે ન આણે,
જે મોત જાણી ડરી જાય જો, જે મોત જાણી ડરી જાય જોગી,
જે મોત જાણી ડરી જાય જોગી,
જોગી નહીં ભૂતળ તે હો
ભોગાન પુરુષો, અને મોત થી જેને જોગી પુરુષ કા રહોગાન અણના મન જરૂર ના. હજુ ઉપરથી પ્રશ્ન એવો છે, સાંભળો, કોઈ રાજા નથી, ઠાકરે રાજા થાય છે, ઠાકોરજી જેને રંક કરે રંક થાય છે, પરમાત્મા જે ધારે એ વ્યક્તિ તે બની શકે, ખોટી છે. તને પાલખ પકડી લીધે, માફ કરો, તેલ કપ હંસ ભગવાન શક્તિ કદી નહીં ઓળખી શકાય. બહુ યાદ રાખીશું સ્વામી વાતો લખ્યું ને, આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ વડોદરા ની અંદર જયારે સવારે નીકળી, એની બગીમાં નીચે સદગુરુ વર્ય ગુણાદિતાનંદ સ્વામી બેઠેલા, લોકો હજારો જોવા આવેલા. ત્યારે કોઈક એવું બોલ્યું કે આચાર્ય મહારાજ જોતા તો બહુ આનંદ થાય છે, પણ આ સાધુ બેઠો જ કે ફાટેલ ગોદડી ઓઢી, ઈ આ પાલખીને અને ઈ આ બગીન લજવે છે. રઘુવીરજી મહારાજના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા, છે તો રતન પણ ચિત્રે વિટાયેલું છે એટલે લોકોને ખબર નહીં પડે, છે તો રતન. સાધુ પુરુષની સ્થિતિ કેવી છે ખબર? કોટેડના હીરા જેવી છે. સમજે? સાધુ પુરુષ એટલે કોટેડના હીરા જેવો એ મુદ્દો છે, કોટેડના હીરા જેવું એ નંગ છે. ઉપલક પડને તોડ્યા સિવાય સાધુ પુરુષની ઓળખાણ ન થાય. રહુગણ રાજાને પારાવાર પશ્ચાતાપ થયો છે, એકદમ ભરતજીના પગ પકડી લીધા છે. આપ જરૂર કોઈ પરમહંસ છો, મને માફ કરો, મારા ગુનાને માફ કરો, મારા આત્માનું કલ્યાણ થાય મને ઉપદેશ આપો, અને આપ જલ્દી મને કહો આપ કોણ છો, આપ કોણ છો? આમ જયારે પૂછે ત્યારે ભરતજી ખરખડાટ હસી પડ્યા છે. ભરતજીને હસતા જોતા રહુગણ વધારે ઢીલો પડી ગયો બિચારો. ભરતજી કહ્યું છે, રહુગણ તું મને પૂછે છે તમે કોણ છો, એના કરતા તું તારી જાતને પૂછ તું કોણ છે, તને ખબર છે તું કોણ છે? રહુગણે બે હાથ જોડ્યા છે. હે મહાત્મા પુરુષ, મને કોઈ જ્ઞાન નથી, મારા પર કૃપા દ્રષ્ટિ કરો, મને જ્ઞાન આપો. ભરતજી બોલ્યા છે, સાંભળ, તે મને પૂછ્યું છે તમે કોણ છો, હવે મારી ઓળખાણ તમે આપો. અહમ પુરા ભારતો નામ રાજા, અહમ પુરા ભરતો નામ રાજા, વિમુક્ત દ્રષ્ટ શ્રુત સંગ બંધ, આરાધનમ ભગવત ઈહ માનો, મૃગો ભવમ મૃગ સંગાદ તાર્થમ. હે રહુગણ, તું મને પૂછે તમે કોણ છો તો તને બતાવો છું, પુરા અજ્ઞાવખંડ દેશનો ધણી ભરત એ જ હું પોતે છું, અજ્ઞાવખંડ દેશનો ધણી. સંસારમાંથી વૈરાગ્ય પ્રગટતા હું વનમાં ગયો, પરંતુ મૃગો ભવમ મૃગ સંગાદ તાર્થમ, મૃગના બચ્ચાની અંદર પ્રીતિ થતાની સાથે આજ તારે આગળ ભોયર થઈને ઉભો છું. રહુગણ ક્યારનો તું એમ બોલે છે? હું સિંધુ સૌવ્ય દેશનો રાજા રહુગણ છું, રહુગણ છું, પણ હું તને શું કહું, તું જેવો રાજા છો એવા તો મારી પાસે લાખોની સંખ્યામાં ખંડિયા રાજા હતા, ખંડિયા રાજા એવો ચક્રવર્તી હું રાજા હતો, પરંતુ મારા સમય આજ મને તારો નોકર બનાવી દીધો છે. આવો જબરજસ્ત રાજીઓ હોવા છતાંય પણ હું જરાક અનુસંધાન ચૂક્યો, મને સત્સંગનો યોગ ન રહ્યો, અને પ્રણામે સ્થિતિ એ સર્જાણી, એક હિરણ કી કારીન ભરત લીએતી ન દે, સત્સંગ ન રહ્યો, મૃગના બચ્ચામાં મેં પ્રીતિ કરી, મને કોઈ રોક્યો નહીં, અને મતલબે મારે ત્રણ ત્રણ જન્મ લેવા પડ્યા છે. અને હકીકત છે, ભરતજીને જન્મ લેવા પડ્યાનું કોઈ જો કારણ હોય ને તો એને સત્સંગનો અભાવ હતો, સત્સંગ નહોતો. જે દિવસે ભરતજી પેલા મૃગના નાના બચ્ચાને ખોળામાં બહેરીને માથે હાથ ફેરવતા હતા અને વખાણતા હતા, હું ભાગ્યશાળી, આવું સરસ બચ્ચું મને મળ્યું, ત્યારે પડખાયું કોઈ ઘૂસતો માર્યો હતો ને, એ ભરત હું આદરી છું, તમને રાજ્યમાં હેત ન બંધાણો, એમાં માલ ન મનાણો, રાણીઓ કે કોરમાં માલ ન મનાણો, આમાં માલ મનાણો, આટલું જો કોઈ કહી દીધો હોત તો ભરતનો ઇતિહાસ કઈક જુદો ચિત્રાણો હોત. જીવનમાં કાયમને માટે સત્સંગ અતિ આવશ્યક છે. સંત સમાગમ કીજીએ, હું નિષદિન સંત સમાગમ કીજીએ, બ્રહ્માનંદ સ્વામી લખ્યું. બ્રહ્માનંદ સ્વામી કે નિષદિન હર હંમેશને માટે સંતનો યોગ જરૂરી છે, જીવાતમાં ફસાતો હોય ને બહાર કાઢી શકે. બાજંદ અને ગોપીચંદની વાત કેટલી પ્રસિદ્ધ છે, કહો, બહુ લંબાવીશ નહીં પણ ટૂંકમાં તમને કહું તો, 52 લાખ માળવાનો જેમણે ત્યાગ કરેલો, 13 તુંબા લશ્કરનો જેમણે ત્યાગ કરેલો, એ બંને એકવાર એક ધર્મશાળામાં ભેળા થઈ ગયા સાધુ થયા પછી. ધર્મશાળામાં મહાત્મા પુરુષો બહુ આવેલા, ખીતીઓ બધી ભરાઈ ગયેલી, એક જ ખાલી. બાજંદના મનમાં એમથી હું પેલા ટાંગી દઉં, ગોપીચંદના મનમાં એમથી હું પેલા ટાંગી દઉં. બાજંદે જ્યાં મૂકી ટાંગી જોડી, બાજંદની જોડી જોતાની સાથે ગોપીચંદે જોડી લઈ નીચે મૂકીને પોતાને ટાંગી દીધી, બાજંદ એ જોડી લઈ નીચે મૂકીને પોતાને ટાંગી દીધી, અને બેની વચ્ચે ઝઘડો થયો. એ વખતે એક ડોશીમાં ફળિયું વાળતા હોય, ફળિયું વાળતા વાળતા ડોશીમાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ભિકાર છે મરો ને બાવાઓ, તમે બાવલિયાઓ, ભિકાર છે તમને અને તમારા વૈરાગ્યને. અને ધન્ય વાત તો એલા બાજંદ ગોપીચંદને છે, 52 લાખ માળવાનો ત્યાગ કરી દીધો, અને પેલા 13 તુંબા લશ્કરનો ત્યાગ કર્યો, તમે ખેતીનો ત્યાગ નથી કરી શકતા, શું કામ વૈરાગ લીધો છે? અને આટલા શબ્દો તો બેને કાફી થઈ પડ્યા, યાદ આવી ગયું, આ હા હા, આપણે 52 લાખ માળોનો ત્યાગ કર્યો એમાં બંધાણા નહીં, 13 તુંબા લશ્કરનો ત્યાગ કર્યો એમાં બંધાણા, ના ખીતીમાં બંધાણા. ગોપીચંદને જ્ઞાન થયું, ગોપીચંદ તો હું છું, ફાટ લઈને જોડી મૂકી હઠી. બાજનને કીધું તમે લટકાઈ દો. બાજનને યાદ આવ્યું 13 તુંબા લશ્કર તો મારે ત્યાં હતું, એણે ફટ દઈને જોડી મૂકી હઠી. ગોપીચંદને કે તમે લટકાવો, ખીતી અમને ખાલી પડી રહી, બે માં ઠેકી ન લટકાયું. ઈ વખતે આ ડોશીમાં ન મળ્યા હોત તો ઇતિહાસ કેવો સર્જાય છે. માણસને ટકોરની જ જરૂર પડે. પાસ જ્યારે જ્યારે જીવનરૂપી ગાડી આમ તેમ લડતી હોય ત્યારે બ્રેકની જરૂર પડે, સત્સંગરૂપી બ્રેકની જરૂર પડે. સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા કોઈ જો ભક્તજનો આટલી જ છે, આ સંપ્રદાયમાં રોકનારા ટોકનારા સંતો છે, બાકી તમામ સંપ્રદાયો શ્રેષ્ઠ છે. પરંતુ બે કાબુ ગાડી બને ત્યારે એને બ્રેક કોણ મારે, બ્રેક કોણ મારે. ગાડી ભલે 20 લાખ રૂપિયાની હોય પણ બ્રેક વિનાની ગાડી શું દિશા કરે કોણ. એ જીવન પણ બ્રેક વિનાનું જ્યારે બની જાય ત્યારે માણસનું પતન સર્જાય છે. સાધુ પુરુષો અને સત્સંગ એ મનુષ્ય જીવનની બ્રેક છે. બ્રેક સુખદેવજી મહારાજ કે પરીક્ષિત ભરતજીના વચનને સાંભળતા ફરીવાર બે હાથ છોડી અને રહુગણ રાજાએ કીધું છે આપ મને કઈ ઉપદેશ આપો. રહુગણ ઉપદેશ આપતા એમ કીધું છે, રહુગણ આ મન ખતરનાક છે, મનને તું માયામાં ભળવા નહીં દઈશ. ઘેટાના ટોળામાંથી વરુ જેમ પ્રસાદી, એટલે ઘેટાના બચ્ચાને પ્રસાદી કહેવાય, જેમ ઘેટાના ટોળામાંથી વરુ પ્રસાદીને ઉપાડી જાય તેમ માયા જીવાત્માને જરૂર ઉપાડી જાય છે અને જીવાત્માને અધોગતિનું સર્જન કરે છે.